द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध का, रु कर्म के अवशान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए, जिन वाणी माँ को वंदना शतवार है, वंदना शतवार है। बद्दा एक्चुअली मने वो लागे थे कि कई कोई कई कहे थे कि समवॉट
हाँ, આપણે જેમ વાત કરી કરણ છે એમ આપણા આપણે હમણાં ભાગવત પાઠમાલા જ ચાલે છે હજી, અને એમાં અમે દિનચર્યાના લેક્ચર સુધી પહોંચ્યા હતા. પણ લાસ્ટ ટાઈમ અમે અષ્ટાનિકા પર્વ વિશે પણ સમજતા હતા અનુભવજી પાસેથી, અને ટાઈમ લિમિટને કારણે હી કુડન્ટ કમ્પ્લીટ. સો તમે અત્યારે થોડું એ બી કહી શકો, જેમ મેં આપણે વાત થઈ એ રીતે અષ્ટાનિકા પર્વ ઉપર, કેમ કે હમણાં હવે આવે છે તો એનું મહત્વ શું છે, એના વિશે થોડી ઇન્ફોર્મેશન અમને મળે, અને પછીથી આ લેક્ચર્સ આ દિનચર્યાના પાઠ સાથે બી આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ.
ઓકે, તો જસ્ટ અ મિનિટ. એકચ્યુઅલી અનુભવજીએ શું શું કીધું છે મને ખ્યાલ નથી.
હા, એ જસ્ટ હા એ જસ્ટ સ્ટાર્ટ જ કર્યું હતું, અને એ જ કહેવા માંગતા હતા જસ્ટ ઇન કે શું છે મહત્વ, આપણે ખરેખર સમજવું જોઈએ કઈ રીતે છે, કયા કયા બધા એંગલથી એ વાતને લેતા હતા, કે કેમ એ જ દિવસોને સિલેક્ટ કર્યા, કે કેમ એવું જ છે. અને એના બી અમારે બહુ ઇન્ટરેક્ટિવ સેશન હતું લાસ્ટ ટાઈમનું, અને બહુ અમને બી ઘણું ખબર પડી હતી. પણ આઈ થિંક આઈ ડોન્ટ નો કે હજી એમાં કંઈ વધારે કહેવાનું હશે કે નહીં. આઈ થિંક નેથી આંટીને એમને બધાને ખબર હશે કે એમાં કંઈ વધારે હજી એમાં એડઅપ કરવાનું છે કે નહીં, બાકી રહેતું હતું કારણ કે લાસ્ટ સેશનમાં. તો કોઈ ઇનપુટ આપી શકશે આંટી કે હજી એમાં કંઈ વધારે લાગે છે તમને, કે કંઈ હજી હશે સમજવાનું?
ના, પહેલા તો આપણે 10 લક્ષણ પર્વ વખતે પણ સમજ્યા છે કે શાશ્વત પર્વ કયું છે અને વ્યવહારિક પર્વ કયા છે અને પ્રાસંગિક વ્યવહારો કયા છે, બરાબર છે. પણ જેમ પ્રતિકે જણાવ્યું એમ કરણજી, અષ્ટાનિકાની જસ્ટ ભૂમિકા બનેલી મે બી 5 જ સેન્ટેન્સમાં. તો આપને જે લાગે તે અમને જણાવો, કાં તો પછી ઇન્ડિયામાં અષ્ટાનિકા પર્વમાં કયા કયા સેન્ટરમાં કયા કયા વિધાન થતા હોય છે, ને તમને એ બારે મેં અમને જણાવવું હોય, કારણ કે અમને અહીંયા બધાને રહીને કંઈ ખ્યાલ નથી.
ઓકે ઓકે
અમીષાને
ઓકે
સૌથી વધારે ખબર હશે અમારા બધા કરતા, પણ મેજોરિટી કોઈને ખબર નથી, એટલે તમે ભૂમિકા બધાની સેમ કરી આપો હવે.
બહુ સરસ,
ઓકે ઓકે
બરાબર.
ઠીક છે, ચલો લેટ મી સ્ટાર્ટ. અષ્ટાનિકા પર્વ એટલે શાશ્વત પર્વ. શાશ્વત પર્વમાં બે બે પર્વ, જે મોટા બે પર્વ છે શાશ્વત પર્વમાં આવે. મોટા બે પર્વ, એક તો અષ્ટાનિકા મોટો પર્વ છે, લાંબા ગાળામાં, મતલબ જેના ડેઝ વધારે છે, એક અષ્ટાનિકા અને એક 10 લક્ષણ. હવે અષ્ટાનિકા પણ વર્ષમાં 3 વખત આવે, 10 લક્ષણ પણ વર્ષમાં 3 વખત આવે. અને જે શોર્ટ ટર્મ્સના છે, શોર્ટ ટર્મ્સના પર્વ કહી શકાય તો એક અષ્ટમી અને એક ચતુર્દશી, એ પણ જૈન ધર્મમાં એ પણ એક પર્વ છે. આપણે પર્વમાં ખાલી મોટા મોટા પર્વો લઈએ છીએ, પણ અષ્ટમી અને ચતુર્દશી એ પણ જૈન ધર્મમાં એક પર્વ છે, અને આપણે એના કારણે જ એ પર્વોના એ પર્વ છે એના માટે, કેમ કે આપણા ધર્મમાં પર્વનો મતલબ મોજ મસ્તી કરવો નહીં, પર્વના ટાઈમમાં પર્વના સમયે આપણે આપણી જે દિનચર્યા છે કે આપણે જે રૂટીન છે એ રૂટીનથી થોડું હટીને કંઈક આપણે વધારે ધર્મમાં લાગીએ એના માટે, અને વધારે ત્યાગનો આપણો ધર્મ છે એ ત્યાગનો ધર્મ છે, એટલા માટે આપણે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પણ ત્યાગ કરીએ છીએ. તમને ખ્યાલ હશે કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે બી આપણે લીલોતરીનો ત્યાગ કરીએ છીએ, હરિસબ્જીનો ત્યાગ કરીએ છીએ. મોસ્ટલી બધાને ખ્યાલ જ હશે. તો એ જ રીતના અષ્ટાનિકા પર્વ અને દશલક્ષણ પર્વ એમાં પણ આપણે લીલોતરીનો હરિસબ્જીઓનો ત્યાગ કરીએ છીએ. એનું કારણ બી એ જ છે કે આપણે ત્યાગનો ધર્મ અપનાવીએ છીએ. તો હવે પર્વના ટાઈમ પર પણ આપણે ત્યાગ ના કરી શકીએ તો પછી સાદા ટાઈમ પર કે જે એમ માને કે નોર્મલ જે સાધનાના દિવસો આપણે ઓછા ગણીએ, ઓછા સાધનાના દિવસો છે, તો એમાં તો કંઈ નથી કરી શકવાના. જો પર્વના દિવસોમાં પણ કંઈ ના કરીએ તો એટલા માટે એ ત્યાગના પર્વના દિવસે આપણે વધારામાં વધારે ત્યાગ કરીએ છીએ, વધારેમાં વધારે સ્વાધ્યાયથી જોડાઈએ છીએ. તમને મેં બી લાસ્ટ સેશનમાં કીધું હતું કે અષ્ટાનિકા જ કેમ, એ 8 જ દિવસ કેમ, તો એનું એક કારણ છે. સાયન્ટિફિક રીઝન એ છે કે એ પર્ટિક્યુલર ડેઝમાં આપણા પરિણામો યદિ વિશુદ્ધ રહે તો આગળના જે ડેઝ છે વચ્ચેના જે મેળવાય જે બે, જેમ કે અષ્ટાનિકા પર્વ, 3 અષ્ટાનિકા પર્વ આવે ને, તો 3 અષ્ટાનિકા પર્વમાં પહેલો અષ્ટાનિકા પર્વ આવ્યો અને બીજો અષ્ટાનિકા, એના વચ્ચેના જે ડેઝ છે એ ડેઝમાં જે આપણે 8 દિવસોની જે ચર્યા કરી, જે 8 દિવસોમાં આપણે સંયમ કર્યું, જે 8 દિવસોમાં ધર્મ કર્યું, તો એ આપણે મેન્ટલી શું કહેવાય, આપણે કન્ટિન્યુટી
હેલો
થોડી વધતી ઘટતી રહે પણ એ દિવસોમાં બી જળવાઈ રહે. હા, કોઈ કંઈક પૂછતું હતું.
તો તમે જરા ડેટ્સ આપશો કરણજી, 3 અષ્ટાનિકા પર્વ કયા કયા મહિનામાં આવે છે અને 10 લક્ષણ પર્વ કયા કયા મહિનામાં આવે છે?
એકચ્યુઅલી આપણે જે મેઇન મનાવીએ છીએ એ ભાદર 10 લક્ષણ પર્વ ભાદરવામાં મનાવીએ છીએ અને જે અષ્ટાનિકા પર્વ છે એ એકચ્યુઅલી મને પર્ટિક્યુલર મહિનાના નામ, કેમ કે હું ગુજરાતી મહિનાના નામ યાદ નથી બધા, પણ એટલા માટે હું પર્ટિક્યુલર નથી કહી શકતો.
ઓકે, કંઈ વાંધો નથી, કંઈ વાંધો નથી. પણ
કર્તક મહિનો એક માસમાં આપણે હોળી વખતે આવે છે અને બીજી બે અને ત્રીજી પર્યુષણ પહેલા એક આવે છે, એવી રીતે 3 અષ્ટાનિકા આવે.
પર્યુષણ પહેલા એક આવે છે, આપણે મોસ્ટલી એ અષ્ટાનિકા જુલાઈમાં અને ઓગસ્ટ, જુલાઈ એન્ડ અને ઓગસ્ટ સ્ટાર્ટિંગના વચ્ચે વચ્ચે આવે છે.
અને એક અત્યારે આવશે કર્તક મહિનામાં 8મથી આવશે અને બીજી ત્રીજી છે એ હોળી વખતે આવે છે. હોળીનો જે
હોળી વખતે
મહિનો કહેવાય, એ મહિનામાં આવે,
8 મહિનામાં, ત્રીજો અષાઢ મહિનામાં.
રાઈટ,
ત્રીજો અષાઢ મહિનામાં બરાબર.
અને એવી જ રીતના જેમ કે અષ્ટાનિકાના એક મહિનો છોડીને 10 લક્ષણ આવે છે, એવી જ રીતના ત્રણેય અષ્ટાનિકા, જેમ કે પહેલી અષ્ટાનિકા આપણે જે મેઇન અષ્ટાનિકા મનાવીએ છીએ જે જુલાઈ મહિનાના એન્ડથી અને ઓગસ્ટના સ્ટાર્ટિંગ સુધીની જે અષ્ટાનિકા હોય છે એવી, અને આફ્ટર 1 મંથ 10 લક્ષણ આવે છે, એવી જ રીતના બધી અષ્ટાનિકાઓના એક મહિના પછી, અરાઉન્ડ 1 મહિના પછી તરત જ 10 લક્ષણ આવે છે. તો એ પર્ટિક્યુલર ડેઝમાં આપણા પરિણામો વિશુદ્ધ રહે અને વિશુદ્ધ રહે અને બાકીના જે ડેઝ છે, મીનવાઇલ જે વચ્ચેના ડેઝ છે એ ડેઝમાં પણ આપણા પરિણામો વિશુદ્ધ રહે, આપણા પરિણામોમાં આપણે જે પહેલાં ક્રિયા કરેલી છે એ પ્રમાણેની ક્રિયાઓ, એ પ્રમાણેના વિચાર ચાલતા રહે, એના માટે આપણે આ શાશ્વત પર્વ મનાવીએ છીએ. કોઈ ક્વેશ્ચન?
ના, ક્વેશ્ચન નથી, પણ ખાલી એટલું જ જણાવવું છે કે અષ્ટમી અને 14 હમણાં અમેરિકામાં આપણે લોકોએ ફોન ઉપર પૂજા અને પ્રતિક્રમણનો ચાલુ કર્યું છે, એટલે મને નથી ખબર કે કયો પર્પઝ હતો, પણ જ્યોત્સનાબેનને ઘણો બધો આઈડિયા છે એટલે એમને આ જ ધ્યાનમાં લઈને કરાવ્યું હશે કે જેટલું બને એટલું સંયમમાં રહી શકીએ બધા. કારણ કે એમને એ પણ જણાવ્યું કે આપણે ઘણા બધા એકાસના તો કરતા જોઈએ, તો પ્રતિક્રમણ કેમ ના કરીએ, જેથી દિવસમાં છેલ્લે પણ આપણે આપણું સાથે સ્વાધ્યાય કરી શકીએ. એટલે આજે મને ખબર પડી કે અષ્ટમી ને ચૌદસનું આ બાજુથી કેમ મહત્વ આટલું બધું છે.
બરાબર. અને એ પણ છે ને કે આ બધા પર્વના દિવસોમાં, અષ્ટમી અને ચૌદસના દિવસોમાં, જેમ કીધું કારણ છે કે શુભ શુભાશુભ કર્મનો તીવ્રતાથી બંધ પડે છે. જેમ કીધેલું લાસ્ટ ટાઈમ પણ અનુભવજીએ કે એ ટાઈમોમાં એ સમય જ એવો છે કે ત્યારે તીવ્રતા તમારા જેવા બી પરિણામો હોય એની વધારે હોય છે, અને એ તીવ્રતાના કારણે એ સમયમાં આયુષ્યના બંધનો બી એ જ પ્રમાણે ટાઈમ નિશ્ચિત થયેલો હોય છે. તો એવી રીતે પણ એ જોઈ શકીએ છીએ અપેક્ષાએ પણ.
બરાબર. કેમ કે કોઈ બી પરિણામો કરીએ તો એ પરિણામોની તીવ્રતા એ સમયમાં વધારે થઈ જાય. જેમ કે તમે રાગ દ્વેષના પરિણામો કરો તો એક દિવસોમાં રાગ દ્વેષના પરિણામોનો તીવ્ર ઉદય આવી જાય, અને એ જ રીતના તમે વિતરાગતાના પરિણામ કરો તો વિતરાગતાના પરિણામ બી એ દિવસોમાં વધારે સારી રીતના થઈ શકે. એટલા માટે આપણે એ દિવસોને વધારે મહત્વ આપીએ છીએ.
Okay.
Any queries? Kai questions?
Koi bhi jane koi questions? Koi nahi lagta nahi apne agar vadhiye.
Okay, apne agar vadhiye. Paath chhatho paath chhe dincharya. Badda jode મારા હિસાબ થી હશે જ બુક.
મારે છે બે ત્રણ સવાલ. કરણજી, જેટલું તમને ફાવે એટલું. અષ્ટાનિકામાં કોઈક પર્ટિક્યુલર વિધાન કરવાનું કે પૂજા, કારણ કે એ 8 દિવસનો મોટો મહાપર્વ છે. જેમ 10 લક્ષણમાં ખબર જ છે કે આપણે 10 ધર્મની પૂજા કરીએ, વિધાન કરીએ, તો એવું કંઈક પર્ટિક્યુલર કશે છે લખાણમાં કે આટલું કરી શકાય?
તમે પૂછ્યું તો હું મારા માઇન્ડમાંથી નીકળી ગયું તમે પૂછ્યું તું વિધાન. અહીંયા અષ્ટાનિકામાં ઘણી જગ્યાએ અને ઘણા બધા વિધાન થાય છે, પણ વધારે લોકો આ દિવસોમાં સિદ્ધ ચક્ર મહામંડળ વિધાન કરીને એક વિધાન છે જે ટીકચંદીએ સિદ્ધ ચક્ર મહામંડળ વિધાન છે એ મોસ્ટલી બધા લોકો એ પ્રિફર કરે છે, કારણ કે આ વિધાનમાં એટલો જે સિદ્ધો થયા છે એ સિદ્ધોના ગુણ બતાવેલા છે, અને 8 પૂજા છે તો એટલા માટે વધારે લોકો એ પ્રિફર કરે છે. અને બીજા લોકો બી બીજા વિધાન બી કરે છે, એવું નથી કે બીજા વિધાન નથી કરતા, પણ આ વિધાન વધારે થાય છે. હવે વિધાન કરવાનું કારણ એ છે કે આપણે જે બહારના, મતલબ જેમ કે જેટલા ટાઈમ મંદિર જઈએ એટલા ટાઈમ આપણા પરિણામો વિતરાગ તરફ, મતલબ પર્ટિક્યુલર વિતરાગ તો નહીં કહું પણ એ તરફ ઝૂકતા નજર આવે, એ તરફ ઝૂકતા દેખાશે. જ્યારે આપણે મંદિરની બહાર નીકળીશું તો તરત જ બીજા પરિણામો આવી જશે. તો વિધાન રાખવાનું કારણ એ જ કે જે રીતના આપણે પરિણામો બને, જેમ સમયસારમાં કીધું અહી કથમ પ્રિમૃત્વા, બને જેવી રીતે બને એવી રીતે, તો અહીંયા પણ જેવી રીતે બને એવી રીતે અશુભમાંથી શુભમાં લાવવાનું અને શુભમાંથી કોઈ પણ હિસાબે શુદ્ધમાં લઈ જવાનું પ્રયત્ન કરે છે. એટલા માટે વિધાન રાખવાનું મહત્વ છે. વિધાન રાખવાનું બીજું એક કારણ એ છે કે એમાં જે ભગવાનના ગુણો છે અને જે આચાર્ય દેવોના કે જે સાધુઓના કે આપણા જીવાણીમાં શું લખ્યું છે એ બધી વસ્તુ વિધાન દ્વારા અને રાગ સાથે ખબર પડે એના માટે પણ વિધાન થાય છે. જેમ કે 64 સિદ્ધિ વિધાન કરીને એક વિધાન છે, એ વિધાનમાં આપણા મુનિરાજોને કઈ કઈ રિદ્ધિઓ કયા કયા ગુણ કઈ કઈ રિદ્ધિઓ કયા કયા ગુણસ્થાનમાં અને એ રિદ્ધિથી શું થાય એ બધું 64 સિદ્ધિ વિધાનમાં છે. એવી જ રીતના સિદ્ધ ચક્ર વિધાનનું કહી દીધું, એવી જ રીતના એક કલ્પધ્રુવ વિધાન છે, એવા જેટલા બી વિધાન છે એ વિધાનનું મુખ્યતઃ ઉદ્દેશ એ છે કે આપણી જીનવાણીમાં શું કીધેલું છે એ જીનવાણીનું જ વખાણ કરવાનું અને કે બને એ રીતના સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવાનો ઉદ્દેશ છે.
કરણજી, એક નંદીશ્વર દ્વીપ વિધાન ભી છે, નંદીશ્વર એ 8 દિવસ છે. નંદીશ્વર દ્વીપ
અષ્ટાનિકામાં એક નંદીશ્વર વિધાન અને નંદીશ્વર વિધાન ના કરો તો નંદીશ્વર પૂજન તો અષ્ટાનિકામાં બધા અને રોજ કરે છે, એનું સ્ટાર્ટિંગ જ છે. તમે કદાચ એ નંદીશ્વર પૂજાનું સ્ટાર્ટિંગ કેટલું સુંદર છે, જો ધર્મ ધર્મ મે બળો, બધા ધર્મ માંથી સર્વ ધર્મ મે બળો અઠાઈ પર્વ હે, મતલબ જેટલા પર્વ આવે છે સર્વ પર્વ મે બળો અઠાઈ પર્વ હે, જેટલા બી પર્વ આવે છે એમાંથી સૌથી મોટો પર્વ છે અષ્ટાનિકા પર્વ. હવે કહેશો કે દસ લક્ષણ પર્વ કેમ નહીં, તો દસ લક્ષણ પર્વ એટલા માટે નહીં કે દસ લક્ષણ પર્વના જે દસ દિવસ છે એ દસ દિવસ સંયમના છે, પણ એ દસ દિવસમાં આપ જે પેલી વિશુદ્ધતાની વાત હતી કે પરિણામોની તીવ્રતા, તો એ દસ દિવસમાં એટલી તીવ્રતા નથી હોતી જેટલી 8 દિવસમાં હોય છે. કમ્પેરેટિવલી 10 દિવસ કરતા 8 દિવસમાં વધારે તીવ્રતા હોય છે, તમે જે તરફ ઝૂકશો એ તરફ એની તીવ્રતા વધારે દેખવા મળશે. એટલા માટે 8 દિવસનો વધારે મહિમા છે, એટલા માટે લખ્યું સરવ દરવ ને બળો અઠાઈ વરવે હે. અને એ 8 દિવસમાં નંદીશ્વર દ્વીપ નંદીશ્વર સુર જાહી લેહ વસુ દરવ હે, મતલબ જે સુર મતલબ દેવો, જે વૈમાનિક દેવો છે એ વૈમાનિક દેવો નંદીશ્વર દ્વીપ પૂજન કરવા દર્શન કરવા ત્યાં 8મા દ્વીપ નંદીશ્વર દ્વીપમાં જાય છે. હવે 8 દ્વીપ અને એ થોડું કોમ્પ્લિકેટેડ છે, છતાં બી હું તમને કહી દઉં એક વખત. સૌથી મધ્યમાં જંબુદ્વીપથી ચૂડી આકારમાં, જંબુદ્વીપની આજુબાજુ ચૂડી આકારમાં એક સમુદ્ર છે લવણ સમુદ્ર. પછી એનાથી બાર ચૂડી આકારમાં એક બીજો દ્વીપ છે, એના પછી સમુદ્ર છે, પછી એક બીજો દ્વીપ છે, પછી સમુદ્ર છે. એવી રીતના 8 દ્વીપ, 8મો એવી રીતના 7 દ્વીપ અને 7 સમુદ્ર પછી એક 8મો જે 8મો જે દ્વીપ છે એ નંદીશ્વર દ્વીપ છે. અને એ 8મા દ્વીપ પર જઈને ત્યાં બી અકૃત્રિમ ચૈત્યાલય છે, અને એ અકૃત્રિમ ચૈત્યાલયની વંદના કરવા માટે આપણા જે દેવો છે, દેવગતિના જે જીવો છે એ ત્યાં જઈને એમની વંદના કરે છે, એમની પૂજન કરે છે, એમની ભક્તિ કરે છે, અને પોતાના 8 દિવસ જે આષ્ટાનિકાના 8 દિવસો છે એ 8 દિવસ ત્યાં જઈને ભગવાનની ભક્તિ પૂજન કરે છે. એટલા માટે 8 દિવસનો વધારે મહિમા, દેખો એમને પણ ખ્યાલ છે કે 8 દિવસનો આટલો મહિમા છે, એટલે એ ભક્તિ પૂજન કરવા અને પોતાના ભાવોને વિશુદ્ધ કરવા 8મા દ્વીપ પર જાય છે.
બરાબર,
નિયતિ આંટીને હજુ 2-3 ક્વેશ્ચન હતા, એક ક્વેશ્ચનનો જ આન્સર આપ્યો છે.
ના ના આ તો બહુ સરસ છે. આ તો શું કે અષ્ટનિકા કરવા આવે તો પહેલા થોડી ભૂમિકા હોય, તો હવે અમે લોકો પૂજા આ વખતે આ જ કરવાના છે, પંચમેરુજીની અને નંદીશ્વરદીપની. એટલે હવે પૂજા ભણવાની પણ મજા આવશે. અને લાસ્ટ યર હું સોનાગીરીમાં હતી તો ત્યાં જ્ઞાનચંદજીએ ખાસ હું નીકળી જવાની હતી તો એમને મને એ જ કીધું કે સિદ્ધ ચક્રજીનું વિધાન લીધું છે ને તમને લાભ આવો પાછો નહીં મળે. તો એમના આગ્રહથી હું રોકાઈ ગઈ. તો સાચે હું લાસ્ટ વીકમાં બહુ જ થેન્ક યુ કહેતી હતી, કારણ કે ત્યારે પણ હું એક સ્કોલર જોડે વાત કરતી હતી ને એમને પણ મને એ જ કીધું કે સિદ્ધ ચક્રજીનું વિધાન કરવાથી જે સિદ્ધો થયા છે એના ગુણો કેવી રીતે પ્રગટ કરે છે એ આખું વિધાનમાં એની પદ્ધતિ છે. અને જો ધ્યાનચંદજી તો બધી જ પૂજા અમને સમજાવતા, એક પૂજા અમને ઘણી વખત 2.5 કલાક થઈ જતી હતી દિવસમાં સવારે. પણ આજે તમે કહો છો, ભલે મેં લખ્યું હશે નોટ્સ, એટલું બધું યાદ મને પણ નથી, પણ હવે એટલી મહિમા આવે છે કે આપણે અલ્ટિમેટ આ જ કરવાનું છે. અને હવે આપણા પર્વો આપણે આવી રીતે સમજીએ તો જેમ પરિણામોની વિશુદ્ધિ વધતી જાય એ જ આપણે જોવાનું છે.
બિલકુલ. હજુ તમારા ક્વેશ્ચન કઈ હોય તો નિયતિ આંટી તમારા ક્વેશ્ચન હતા કઈ?
મને તો ઘણું બધું તમે કહી દીધું બી સવાલના જવાબમાં.
સાચી વાત છે.
બીજા કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, તો હવે આપણે આગળ વધીએ.
ઓકે,
અને મેં પહેલાં બી કીધું હતું, હું આ સેશનમાં બી કહું છું કે કોઈને બેન કાંઈ પણ ક્વેરી હોય તો તમે તરત જ ક્વેશ્ચન લખીને મને યા તો મેલ કરી દો, પ્રતિકભાઈને પૂછી લો તો પ્રતિકભાઈ મને મેલ કરી દેશે, કે કોઈને પણ. ઇનફેક્ટ નિયતિ આંટીને બી ઘણું બધું નોલેજ હશે તો નિયતિ આંટી પણ કહી દેશે. તમે મેલ છોડી દેશો તો હું રોજ મારો એક વખત મેલ ચેક કરી લઉં છું કે કોઈનો કોઈ ક્વેરી કે ક્વેશ્ચન કે મારા પર્સનલ મેલ પણ આવે તો હું તરત જ ચેક કરી લઉં છું. એટલે કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય કઈ ક્વેરી હોય તો તરત જ તમે મેલ કરી શકો છો. અને હવે આપણે આપણી જે બાળવો પાઠમાલા ભાગ 1 ચાલતી હતી હવે એના પર આવીએ. એના પાઠ 6 દિનચર્યા. હવે સૌથી પહેલા ક્વેશ્ચન, આવો પાઠ લખવાની જરૂરત શું? અને વાસ્તવિકતા કેવી રીતના કરવી જોઈએ. અને મને લાગે છે ફોરેન કન્ટ્રીઝ છે તો ફોરેન કન્ટ્રીઝમાં વધારે બધા પોતપોતાના શેડ્યુલ પ્રમાણે ચાલતા હોય. સવારે 6 વાગે ઉઠીને નહીં તો એને તૈયાર થઈને દર્શન કરે ના કરે તરત ઓફિસ, ઓફિસથી સાંજે 5 વાગે આવ્યા પછી જમીને અને ટીવી એન્ડ ઓલ, બસ દેશ ખતમ. પછી સેટરડે સન્ડેના હેંગઆઉટ કરવા જાય ઓર કોઈને મળવા જાય, કેમ કે મારો ભાઈ ક્યાં રહે છે એટલે મને ખબર છે, કેનેડા રહે છે મારો ભાઈ તો એટલે મને ખબર છે. તો બસ એમનું આ દિનચર્યા હોય છે. અને સન્ડેના બી એ લોકો દર્શન કરવા જાય તો કેમ કે એના મારા જે ભાઈ છે એમના ત્યાંથી કંઈક 2 કે 2.5 કલાકનો રન છે મંદિરનો, તો સન્ડેના સન્ડે ટુ સન્ડે દર્શન કરવા જાય છે. સન્ડેના દર્શન કરવા જાય તો આખો દિવસ પછી ત્યાં સ્પેન્ડ કરે છે, દર્શન કરે, પૂજન કરે, પછી એ લોકો ગેટ ટુગેધર કરે અને પછી સાંજે જમીને અને પછી પાછા આવે એવું કરે છે. તો હવે તમે શું કરતા હશો ખ્યાલ નથી મને, પણ એ મને કહે છે, એમાં જ્યારે બી મને મળે મારા ભાઈ તો એ મને કહે છે કે આવી આવી હોય ને અમે આવું કરીએ છીએ એમ. તો હવે તમે તો પર્ટિક્યુલર આપણે દિનચર્યા શું હોવી જોઈએ, સવારથી સાંજ સુધીને આપણે શું કરીએ છીએ અને એ ટાઈમ પર શું કરવું જોઈએ, એના માટે આ પાઠ લખ્યો છે. અને સ્પેશિયલી છોકરાઓની નજરમાં રાખીને, મતલબ છોકરાઓને ધ્યાનમાં રાખીને આ બાલવૃદ્ધ બનાવવામાં આવી હતી, એટલા માટે છોકરાઓને પ્રેફરન્સ આપીને આ પાઠ પણ લખવામાં આવ્યો છે. તો હું ચાહું છું કે આપણે એક તો પ્રતિકભાઈ અને એક આપણા જે નામ અધ્યાપક બનશે અને રમેશ બનશે પ્રતિકભાઈ. એ આ એક મેથડ છે કે જે અમને શીખવાડે છે. અમે જ્યારે પ્રશિક્ષણ લઈએ છીએ ત્યારે આ એક મેથડ પણ છે કે અમને આ મેથડ શીખવાડે છે કે કેવી રીતના લોકોને કોન્સન્ટ્રેટ કરાવવા. તો આનાથી તમારું બી કોન્સન્ટ્રેશન જળવાઈ રહેશે અને હું તો અહીંયા છું જ, તો હું તો પછી છું જ, એટલે તો હું ચાહું કે પ્રતિકભાઈ તમે રમેશનું પાત્ર ભજવો અને પ્રમોદ અંકલ છે એ અધ્યાપકનું પાત્ર ભજવે.
પ્રમોદ અંકલ પાસે બુક છે રાઈટ, બાલ બધ પાઠ માળાની? હા હા, એટલે હવે કાનજી અમે જસ્ટ એવી રીતે વાંચીને બોલીએ એવી જ રીતે.
ઓકે, હા. હવે પ્રમોદ અંકલ બોલશે તો બધાએ સમજવાનું કે અધ્યાપક બોલે છે, અને પ્રતિકભાઈ બોલશે તો બધાએ સમજવાનું રમેશ બોલે છે. બાકી તમારે અધ્યાપક અને રમેશ બોલવાની જરૂર
નથી. ઓકે ઓકે,
હા હા. પણ વચ્ચે સુરેશ પણ છે.
ઓ, બીજું કોઈ પણ છે? તમે મને જવાન દે. આપણી સાથે અતુલભાઈ છે ને?
હા, અતુલભાઈ સુરેશ બની જાવ.
હા, હું એક તો કહું છું, મને જેમને ફોન કર્યો તો એમને જ ભૂલી ગયો. તો
બાળકો, આજે હું તમારા નખ અને દાંત જોઈશ. ઠીક બોલો રમેશ, તમે કેટલા દિવસથી નાયા નથી?
જી, હું તો રોજ નાહું છું.
દરરોજ નાનારના હાથ પગ આટલા ગંદા હોય નહીં. તમે રોજ નહાતા હશો એ ખરું, પણ માથા ઉપર બે કળછા પાણી રેડી દેવું એ જ સ્નાન નથી. આજે આપણે સારી રીતે ચોળીને નાહવું જોઈએ. એવી જ રીતે આપણે આપણા દાંત સાફ કરવા માટે દરરોજ સવારે દાંતણ અથવા મંજન કરવું જોઈએ. જે બાળકો મંજન કરતા નથી તેમના મોઢામાંથી ખરાબ વાસ આવે છે, તેમના દાંત નબળા પડી જાય છે.
ગુરુજી, હું તો સાંજે ના આવું છું.
ના, આપણે દરેક કામ વખતસર કરવું જોઈએ તો જ ઠીક કહેવાય. આપણે દરરોજના કાર્યક્રમ બનાવી લેવો જોઈએ અને પછી તે પ્રમાણે પોતાનું દૈનિક કાર્ય પૂરું કરવું જોઈએ.
ગુરુજી,
હવે આટલા પર થોડું ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલા તો કીધું કે તમે રોજ નાહો છો કે નથી નહાતા, તો એના વિશે વાત કરી. આપણે જલ્દી જલ્દીમાં શું કરીએ છીએ કે જે લખ્યું છે માથા પર બે ટેબ્લેટ પાણી લઈ લીધું અને બસ પછી નાહી લીધું એમ કરીને નીકળી જાય છે. વાસ્તવિકતા કેવી રીતના ના હોવું જોઈએ આપણી વાત નથી. હવે આપણામાં બી જેમ કે ઘણી વખત લેટ થતું હોય તો કરીએ જ છીએ, હું બી કરું છું, પણ વાસ્તવિકતા એવી છે કે એવું ના કરવું જોઈએ. અને પોતાના હાથ પગ બધું જ એકદમ મલી મલીને મતલબ રગડીને સાફ કરવું જોઈએ. એનું કારણ કે બહારની શુદ્ધતા હશે તો આંતરિક શુદ્ધતા ધીરે 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 આવશે. બહારની શુદ્ધતા નહીં હોય તો આંતરિક શુદ્ધતા આવવામાં બહુ વાર લાગશે. અને મારા હિસાબથી બહારની શુદ્ધતા એ આંતરિક શુદ્ધતાની કારણભૂત વસ્તુ છે. એવી બહાર શુદ્ધતા નહીં હોય તો આંતરિક શુદ્ધતા આવવામાં વાર નહીં, હું મારા હિસાબથી હું કહું તો આવી જ નહીં શકે. એટલા માટે અહીંયા કીધું કે બધી જ વસ્તુ મતલબ હાથ પગ બધી વસ્તુ એકદમ ચોળીને નહાવા જોઈએ, નહાવું જોઈએ. પછી કીધું મંજન એટલે દાંત, તો દાંત કેવી રીતના આપણે એકદમ જલ્દી 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 જલ્દી, અને ત્યાં તો પેલું મશીનવાળું બ્રશ આવી ગયું છે કે આપણે બટન ઓન કરી દેવાનું અને પેલું બ્રશનું આગળનું ફરતું રહે અને આપણે આગળ પાછળ બસ કરી દેવાનું બસ. મારા જે ભત્રીજો આવ્યો હતો એ લઈને આવ્યો હતો, મેં એને કીધું કે આનાથી તારા દાંત સાફ નથી થતા, ઉપરથી તું ગંદો અધૂરે છે એમ. તો કે ના, આ ઇલેક્ટ્રોનિક છે, હું તો આનાથી જ કરીશ. બસ એવું છે. તો એકદમ સાફ સ્વચ્છ કરવાનું, અને જે નથી કરતું એમનામાંથી બધું આવે છે, એમના મોડામાંથી વાસ આવે છે, એમના દાંત કમજોર થઈ જાય છે એનો. હવે એમને શું કીધું કે સુરેશે કીધું કે મેં તો શામ કો નહાતા હું, હું સાંજે નઉં છું, મને સવારે ટાઈમ નથી મળતો તો હું સાંજે નઉં છું. તો અધ્યાપકે કીધું કે હમે પ્રત્યેક કામ સમય પર કરના ચાહીએ, તભી ઠીક રહેતા હૈ. હમે પ્રતિદિન કે દિનચર્યા પ્રત્યેક કામ સમય પર કરના ચાહીએ. તમારા બધા જોડે ગુજરાતીની બુક હશે, મારા જોડે ઇંગ્લિશની હિન્દીની બુક છે, તો એટલા માટે હું થોડું હિન્દીમાં બોલીશ. તો એમને એવું કીધું કે પ્રત્યેક કામ સમય પર કરના ચાહીએ. જેમ કે કોઈ ભી કામ હોય, ક્રિકેટની વાત લઈ લઈએ, એક સિમ્પલ ઉદાહરણ આપું, બોલ નીકળી જાય પછી બેટ પર આવો તો કઈ મતલબ ખરો?
ના, કઈ નહીં,
કોઈ મતલબ નથી. કેમ કે એ સમય પર કામ કર્યું નથી એટલે એ કામનું કોઈ મતલબ નહીં. તમે એ કામ કરશો પણ એ કામનો કોઈ મતલબ નહીં રહે. એ જ રીતના અહીંયા આપણું જે બધા જ કામ છે એ કામ સમય પર નહીં કરીએ તો એ કામનો કોઈ મતલબ નહીં રહે. એનું રિઝલ્ટ આવશે તો ઝીરો આવશે, બીજું કાંઈ નહીં.
બરાબર.
એટલા માટે કીધું કે હમે પ્રત્યેક કામ સમય પર કરના ચાહીએ, તભી ઠીક રહેતા હૈ. હમે પ્રતિદિન કી દિનચર્યા બના લેના ચાહીએ ઓર ફિર ઉસકે અનુસાર અપના દૈનિક કાર્ય નિપટાના ચાહીએ. ત્યાંના ફોરેન કન્ટ્રીઝમાં મોસ્ટલી મેં જોયું કે એ લોકો પોતાની દિનચર્યા બનાવે છે, પણ એ લોકોની દિનચર્યામાં અહીંયા જે કહે છે અહીંયા કઈક વાતો એવી છે, એ વાતો એ લોકોની દિનચર્યામાં નથી આવતી. તમે તમારી દિનચર્યા જોઈ શકો છો કે તમારી દિનચર્યામાં એ વસ્તુ આવે છે કે નથી આવતી. તો એટલા જો ફિર ઉસકે અનુસાર અપના દૈનિક કાર્ય નિપટાના ચાહીએ. હવે એના જ અનુસાર પોતાના દૈનિક કાર્યો આપણે કરવા જોઈએ. હવે આગળ
ગુરુજી, અમારો રોજનો કાર્યક્રમ આપ જ બનાવી આપો અને આજથી તે પ્રમાણે જ કાર્ય કરશું.
પ્રત્યેક બાળકે સૂર્ય ઉગ્યા પહેલાં ઉઠી જવું જોઈએ. સૌથી પહેલાં 9 વાર નમોકાર મંત્રનો જાપ કરવો, પછી થોડી વાર આત્માના સ્વરૂપનો વિચાર કરીને મનને શુદ્ધ કરવું.
શું મન પણ અશુદ્ધ થાય છે?
હા ભાઈ, જે રીતે બાહ્ય અશુદ્ધિ આપણું રીતે રાગ દ્વેષ, મોહ આદિ વિકારી ભાવોથી આપણું મન આત્મા અશુદ્ધ થાય છે. જેવી રીતે સ્નાન, મંજન આદિથી આપણું શરીર સાફ થાય છે, તેવી જ રીતે આત્મા અને પરમાત્માના ચિંતનથી આપણું મન પવિત્ર થાય છે. આપણે અંદરની અને બહારની બંનેની પવિત્રતા તરફ ધ્યાન આપવું જોઈએ.
બસ હવે તો હવે આપણે થોડું ફરીથી ચિંતન કરીએ આના પર. આપણી અત્યારે તો કોઈ ગુરુજી કે આવું તો ગુરુજીને કે શું ગુરુજી તમે બી અમારી દિનચર્યા પર કેમ તમે આમ કરો છો, અમે જેવી રીતના જીવીએ છીએ એવી રીતના જીવવાનું. પહેલાના લોકો કેટલા સજ્જન, કેટલા સારા. ગુરુજીએ કીધું, તરત જ વાત માની લીધી, એક્સેપ્ટ કરી લીધી અને એમને કીધું કે તમારા અકોર્ડિંગ, મતલબ તમે કહો કે અમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. ગુરુજી બી કેટલા પ્રેમથી ઉત્તર આપે છે. પ્રત્યેક બાળકો ચાહીએ કે વો સૂર્યોદય હોને સે પહેલે અપના બિસ્તર છોડ દે. સૂર્યોદય કેટલા વાગે? 6 વાગે બી, મતલબ અમારા વિન્ટર્સ આવશે એટલે થોડું લેટ થઈ જશે, 7 વાગશે. પણ અહીંયા જે સમરના સૂર્યોદયની વાત છે, સમરમાં સૂર્યોદય અરાઉન્ડ 6 કેટલા વાગે થઈ જાય અને ત્યાં ફોરેનમાં તો કોઈ કોઈ જગ્યાએ એવું છે કે રાતના 12 વાગે બી, મેં સાંભળેલું છે, મને ખ્યાલ નથી, રાતના 12 વાગે બી સૂર્ય દેખાય એવું કંઈક
સાંભળે નોર્થ પોલમાં. હા, ત્યાં એવું હોય.
તો પ્રત્યેક બાળક કો ચાહીએ કે વો સૂર્યોદય હોને સે પૂર્વ અપના બિસ્તર છોડ દે. 6 વાગે અરાઉન્ડ ઉઠી જવાનું અને પોતાનું બિસ્તર, પોતાનું જે બેડ છે છોડી દેવાનું અને સાફ કરીને. એવું નહીં કે સાફ નહીં કરવાનું, કેમ કે એને બી સાફ કરવું એ આપણી જિમ્મેદારી છે. એટલે એને બી સાફ કરવાનું, એને સાફ કરીને પછી છોડવાનું. સૌથી પહેલે નોબળ નમોકાર મંત્ર કા જાપ કરે. નોબળ નમોકાર મંત્ર જાપ આપણે કરીએ છીએ બધા પોતપોતાને આન્સર આપજો. સૌથી પહેલે નોબળ નમોકાર મંત્ર કા જાપ કરે, ફિર થોડી દેર આત્મા કે સ્વરૂપ કા વિચાર કર મન કો શુદ્ધ કરે. શું કીધું? અપની આત્મા કે સ્વરૂપ કા, પોતાની આત્મા નું જે સ્વરૂપ છે એના સ્વરૂપ નો વિચાર કરીને અને પોતાના મનને શુદ્ધ કરે. હવે શું કીધું? જો કે ક્યાં મન ભી અશુદ્ધ હોતા હૈ? ક્યાં મન ભી અશુદ્ધ હોતા હૈ? એ તો મન થોડી ને કઈ બહારની વસ્તુ છે કે એના પર ધૂળ માટી લાગી જાય તો એ અશુદ્ધ થઈ જાય. તો એના માટે કીધું છે, હા ભાઈ, જે તરહ બાહ્ય ગંદકી હમારે શરીર કો ગંદા કર દેતી હૈ, જે બહારની ગંદકી છે એ આપણા શરીરને ગંદી કરે છે, ઉસી પ્રકાર મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો સે હમારા મન, મન મતલબ શું લખ્યું?
આત્મા.
જો 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 હમારા મન મતલબ
આત્મા.
આત્મા હમારા મન મતલબ આત્મા. આત્મા ગંદા હોતા હૈ. આત્મા કે દેખો પહેલા ઉપર, ફરીથી એક વાર ઉપર આવો, ફિર થોડી દેર આત્મા કે સ્વરૂપ કા વિચાર કર મન કો શુદ્ધ કરે. કોનો વિચાર કરવાનો છે?
આત્માનો
વિચાર કરવાનો છે. અને કોને શુદ્ધ કરવાનું છે? મન. એટલે શું લખ્યું?
આત્મા.
આત્મા આત્માનો જ વિચાર કરવાનો છે અને એનો વિચાર કરીને આત્માને શુદ્ધ કરવાનું છે. કેટલી મોટી વસ્તુ છે. જો આજકાલ તમે ખાલી વિચાર કરીને કઈ પણ વસ્તુ પામી શકો? ના પામી શકો. પણ એક જૈન ધર્મ એવો છે કે તમારે ખાલી વિચાર કરવાનો છે અને પોતાની આત્માને શુદ્ધ પાવવાની છે. માત્ર વિચાર કરવાનો છે. શું વિચાર કરવાનો છે? હું શુદ્ધ છું, મેં એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય અરે, એવો પોતાની જાતને અનુભવ કરવાનો છું. કે હું શુદ્ધ છું, મારામાં કોઈ અશુદ્ધિ નથી, મારામાં કોઈ વિકારી ભાવ નથી. આ બધી વસ્તુઓને યાદ કરીને, આ બધી વસ્તુઓનું ચિંતન કરીને પોતાને શુદ્ધ અનુભવ કરવાનો છે.
આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે ને.
બિલકુલ. પણ એ વસ્તુ, આત્મા ત્રિકાળી શુદ્ધ છે પણ એક દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ, અને આત્મા વર્તમાન શુદ્ધ નથી એ પર્યાય દ્રષ્ટિની અપેક્ષાએ. અહીંયા દ્રષ્ટિમાં પણ નય ચક્રમાં એક લીટી છે કે નય ચક્ર, નય એક એસી ચીજ હૈ કે જિસકો ધ્યાન સે યદિ ઉપયોગ, જિસકા ધ્યાન સે ઉપયોગ નહીં કિયા ગયા તો. એમાં એક ઉદાહરણ આપ્યું છે કે એક ખુલી તલવાર હૈ, ખુલી ઓર બહોત તેજ તલવાર હૈ, ઉસકા યદિ ધ્યાન સે ઉપયોગ નહીં કિયા ગયા તો અપની ગરદન ભી કટ સકતી હૈ. ઉસી પ્રકાર નયો કા ભી પ્રયોગ સમજના, કે નય એક એસી ચીજ હૈ કે યદિ ઉસકા અચ્છે સે ધ્યાન સે પ્રયોગ નહીં કિયા ગયા તો વો અપના હી હિત અહિત કરને વાલા હૈ. તો નયો કા સચ્ચા જ્ઞાન હોના ઓર નયો કા સચ્ચા ઉસકો સહી જગા પર લગાના વો અપની જિમ્મેદારી. એમાં નય ચક્રમાં લખ્યું છે
બરાબર.
અહીંયા જે અશુદ્ધિ ની વાત છે એ પર્યાય દ્રષ્ટિ ની વાત છે. હા ભાઈ, જિસ તરહ બાહ્ય ગંદકી હમારે શરીર કો ગંદા કર દેતી હૈ, ઉસી પ્રકાર મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો સે હમારા મન, મન મતલબ આત્મા, ગંદા હો જાતા હૈ. જિસ પ્રકાર
મન અને આત્મા નો તો કંપન, આત્મા ના કંપન એ મન વચન કાય ત્રણ યોગ થી થાય એમ ને.
હા 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 હા. હું અહીંયા જે અપેક્ષા લીધી છે મનની, એ જે આત્માની અપેક્ષા, આત્માની અપેક્ષા એ અહીંયા મન લીધું છે. પણ વાસ્તવિક જે મન છે એ મન, દ્રવ્ય મન અને ભાવ મન અલગ અલગ છે. એના દેશમાં જઉં તો દ્રવ્ય મન આપણા હૃદયમાં એક અષ્ટકમલાકાર, અષ્ટકમલ જલાકાર નું એક દ્રવ્ય મન હોય, જે આપણું હમણાં કહીએ સૂક્ષ્મ દર્શક યંત્ર, એનાથી પણ ના જોવાય એટલું સૂક્ષ્મ હોય છે. એ ખાલી કેવલ જ્ઞાન ગમે છે. તો એ દ્રવ્ય મન અને ભાવ મન, એ દ્રવ્ય મન ના અનુરૂપ જે કાર્ય કરે, એ દ્રવ્ય મન ના અનુરૂપ, એ દ્રવ્ય મન રાગ દ્વેષ કરે તો એ દ્રવ્ય મન ના અનુરૂપ રાગ દ્વેષ કરે એ ભાવ મન.
બરાબર.
એક ક્વેશ્ચન છે કે જે દ્રવ્ય મન છે એ તો પુદ્ગલ છે, પણ જે ભાવ મન છે જે દ્રવ્ય મન ના અનુરૂપ કાર્ય કરે તો એમ લઈ શકાય કે આત્માના જ પ્રદેશો છે ભાવ મન?
બિલકુલ. આત્માના પ્રદેશો વિકારરૂપ પરિણમન કરે છે એટલે એ ભાવ મન માં આવે છે.
પ્રવૃત્તિમાં વિકારમાં જાય એટલે ભાવ કર્મ, અને એ જ પછી એટલે એ રીતે તમે એને મન કહેવા માંગો છો, રાઈટ? કારણ કે પોતાનો પુરુષાર્થ, પોતાનો પુરુષાર્થ હોય ને સ્વ સમયમાં રહે તો પોતાનો ત્રિકાળ શુદ્ધ આત્મામાં જઈ શકે ને.
બિલકુલ બિલકુલ. એક્ચ્યુઅલી જે દ્રવ્ય મન, કે દ્રવ્ય મન છે એ દ્રવ્ય મન રાગ દ્વેષ આદિ જે કાર્યમાં પ્રવર્તિત થાય, અને એ જ રીતના એના નિમિત્તથી, અહીંયા નિમિત્ત શબ્દ એટલા માટે લગાયો કે એ કોઈ ઉપાદાન નથી. ઉપાદાન મતલબ કે જેમાં કાર્ય થાય, અને નિમિત્ત મતલબ કે કાર્ય તો એનામાં ના થાય અને એનાથી પણ ના થાય, પણ જેનાથી, જે ઉપસ્થિત હોય અને એના કારણે શું કહેવાય કાર્ય થવાનો આરોપ એ વસ્તુ પર આવે, જેમ કે દ્રવ્યમન છે તો દ્રવ્યમન પર આરોપ આવે કે એને રાગદ્વેષ કરાવ્યો, એવો એના પર આરોપ આવ્યો, એટલે એ નિમિત્ત થયું, એ ઉપાદાન નથી. આત્મા થયું ઉપાદાન, પણ ઉપાદાન તેનું જ્ઞાનનું, દર્શનનું, ચારિત્રનું. વાસ્તવિક ઉપાદાન આ ત્રણનું, પણ હવે જ્ઞાન દર્શન ચારિત્રની જે વિકારી પર્યાયમાં પરિણમિત થયું એ કોના નિમિત્તથી? દ્રવ્યમનના નિમિત્તથી.
એટલે પણ આપણે મહાત્મ્ય તો, આપણે મહાત્મ્ય તો આપણા પુરુષાર્થને આપવાનું છે.
આપણે મહાત્મ્ય તો જે આપણી મેઇન વસ્તુ છે, જૈન ધર્મમાં મેઇન વસ્તુ છે પુરુષાર્થ. પુરુષાર્થ કયો?
સ્વપુરુષાર્થ.
પુરુષાર્થ આ કરવું, આ કરવું, મારામાં આટલો દમ છે, એ પુરુષાર્થ નહીં. પુરુષાર્થ કે હું જાણતો દેખતો છું, એ જૈન ધર્મનો સૌથી મોટો પુરુષાર્થ છે. બ્રહ્મધ પર્યાયની જે પુસ્તક છે એમાં લખેલું છે કે હું જાણતો દેખતો છું, યદિ એટલું જ જાણતા રહ્યા, યદિ એનામાં જ પ્રવર્તન થઈ ગયું તો એ જૈન ધર્મ, એ જૈન ધર્મના હિસાબે, એ જૈન ધર્મના શું કહેવાય વ્યૂમાં સૌથી મોટો પુરુષાર્થ છે. તમે કોઈ ક્યારે પણ તમે જોયો કે તમે ખાલી બેઠા નહીં હો, ક્યારે પણ આપણે કહીએ તો શું કરો છો, તો બેઠો છું, પણ ખાલી બેઠા નહીં હો, એ તમે એ સમયે પણ તમારા દિમાગમાં કંઈક ને કંઈક, કંઈક ને કંઈક ચાલતું હશે. અને કંઈક ને કંઈકમાં શું ચાલતું હશે? રાગ દ્વેષની પ્રવૃત્તિ ચાલતી હશે. રાગ દ્વેષની પ્રવૃત્તિ નહીં ચાલતી હોય તો જીનવાણીમાં લખેલી વાતો ચાલતી હશે, પણ કંઈક ચાલતું હશે. પણ ખાલી જાણતા જાણતા રહેવું, દેખતા રહેવું, જાણતા રહેવું, દેખતા રહેવું, એનું નામ, અને એને એક્સેપ્ટ કરવું કે હું જાણનારો દેખનારો છું, બાકી કઈ જ કરી શકતો નથી, વિકલ્પોનો પણ કરતા હું નથી, એવું જાણવું, એવું દેખવું, એવું અનુભવન કરવું, એનું નામ વાસ્તવિક પુરુષાર્થ.
બહુ સરસ, બરાબર.
કોઈને કઈ ક્વેશ્ચન?
બીજું આમાં નાવાનું કીધું છે, એટલે પાણીમાં નો તો વ્યય તો મિનિમમ કરવો જોઈએ, કે આપણે ઘણા જોઈએ તો નાતા પણ ન હોય, રાઈટ?
હા હા હા. તો એમ મુનિરાજને તો સ્નાન સ્નાન ધોવણનું વ્રત હોય
28 મૂળ કો.
હા, સ્નાન અને અદંત ધોવણનું એમનું તો વ્રત હોય, બરાબર. તો એ પણ ગ્રહસ્થ અપેક્ષા, અને એ પણ અત્યારે તો છોકરાઓને સમજાવવા માટે ધીરે ધીરે એમને તો બિલકુલ સીડીઓ પર ચડાવવાના છે, જ્યાં સીડીઓ પર ધીરે 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 ધીરે.
પણ કોઈ કોઈ
અહીંયા જે નાવાનું લીધું છે, હા,
કોઈ કોઈ છોકરાને એવું ખબર હોય, છોકરાઓ પૂછે પાછા,
બિલકુલ,
કે મુનિનાથ તો આપણે નાતા ન હોય,
હા, શું કામ ના હોય,
ના, એટલે કે પાણીનો વ્યય થાય ને, પાણી જીવ હિંસા થાય ને, એટલી.
મુનિરાજની આંતરિક શુદ્ધતા એટલી છે કે એમને બહારની શુદ્ધતાની જરૂરત નથી પડતી. આપણી આંતરિક શુદ્ધતા એટલી નથી તો આપણે બહારની શુદ્ધતા કરીને પછી આંતરિક શુદ્ધતા કરીશું તો અંદર પહોંચી શકાશે.
કરણ છે, બીજી એક વસ્તુ બી લઈ શકીએ ને, કે આપણે બહારમાં એટલી બધી ક્રિયાઓ કરીએ છીએ કે આપણે અશુદ્ધ બહારથી બી થઈએ છીએ, પણ મુનિરાજ તો પોતાના ધ્યાનમાં જ હોય છે, એમને બહારની કોઈ અશુદ્ધિ બહારથી બી નથી હોતી. લાઈક એમને એક જ વાર ખાવાનું હોય,
બિલકુલ,
જે ધોવાની બી જરૂર નથી. લાઈક આપણે ક્રિયા કરવાની કેમ હોય છે? કારણ કે આપણે અશુદ્ધિના કાર્યો કરીએ છીએ.
તમારે પાણી વાપરો તો ગમે તેમ ઢોળવું ના જોઈએ, વ્યવસ્થિત રીતે શરીર શુદ્ધ થાય એ રીતે નાહવું જોઈએ. પછી ઘણી વાર એવું કે આ બે લોટા જ પાણી ઢોળી દેવું, એને બદલે આખો દિવસ નાના જ કરે, વધારે પાણી ઢોળે તે પણ સારું તો નહીં જ ને?
એ પણ નથી, મતલબ કહેવાનો કે શુદ્ધ પૂરી રીતના જેટલા પાણીમાં થઈ શકે એટલા પાણીમાં પૂરી રીતના શુદ્ધ થવું,
વિવેક રાખવો જોઈએ.
વિવેક ભી રાખવો જોઈએ, અને મારું કામ આટલા પાણીમાં થઈ જાય છે તો હું આટલું જ પાણી લઈશ, એના પછી પાણી નહીં જો
એમાં બી ડિફરન્સ ઓછામાં ઓછી થાય નું ધ્યાન રાખવું જોઈએ, લાઈક પાણી ગળીને આપણે.
હા હું એ જ કહેવાની.
હા છાણીને
કરીએ.
હા બિલકુલ.
અને અને તે
આગળ ધીરે ધીરે
માર્કેટમાં તો છે ને ઘણા બધા હવે તો બહુ બેટર બેટર છણના મળે છે, પણ હમણાં હું અમાઈન ગઈ ત્યાં મને શીખવા મળ્યું કે એક જ પર્ટિક્યુલર જે કાપડ છે એ લોકો જે કૂવાનું પાણી કાઢે છે તો જે આપણે શું કહેવાય પીપ પર જે ભરવાનું હોય ને એની ઉપર એ મોટો છૂટો કટકો, એમાં સિવાયું નથી, બંધાયું નથી, કંઈ નથી, એમાંથી એ લોકો પાણી રેડે છે. એટલે પીપમાં ગાળેલું પાણી આવે છે અને છેલ્લે થોડું પાણી લે પાછું કૂવામાંથી જરાક જ. અને જે અંદરનો ભાગમાં જ્યાં આપણે પાણી રહેતા હતા, કારણ કે એમાં પણ એ જ પાણીના જીવાણુઓ છે, એટલે એ પાણીને આપણે તો આમ કપડાં લઈએ તો કેવું આમ ચોળીએ એકબીજાને કપડાંને, આમ એનો એમની જગા એ લોકો સાચેથી જ આમ એને લિટરલી પંપાડતા હોય ને એવી રીતે દીદીઓ એને કરતા હતા.
પર્ટિક્યુલર
હા
ગળવાની એક પર્ટિક્યુલર પદ્ધતિ છે, તો એ પર્ટિક્યુલર પદ્ધતિ એક વખત વિડીયો પર જ સમજાવ્યું પડશે, યા તો કોઈ સમજાવતું હશે તો હું કેપ્ચર કરી લઈશ, અધરવાઇઝ હું હા પછી હું અપલોડ કરી દઈશ કેસે પર, પછી હું કહી દઈશ. પ્રતિક્રમ
પ્રકાશજી ને તમે ફોલો કરો ને, કાં તો જીનેશજી હમણાં મળશે સુમત પ્રકાશજી મુંબઈમાં જો શિબિર લાગવાની છે તો તમે ખાસ એમને કહેજો કે સુમત પ્રકાશજી કેવી રીતે એમના માટે જ્યારે બ્રહ્મચારી ભાઈઓ કે જે પણ કરતા હોય એ અમને લિટરલી વિડીયો ક્લિપમાં મોકલે, કારણ કે આ આશ્રમમાં પંડિત રવિન્દ્રજી ત્યાં રહે છે અને ત્યાં પણ આપણને એવરી મિનિટે આપણને કેટલું શુદ્ધિનું ધ્યાન રાખવાનું છે એનું સજાગતા બતાવે છે.
એક સીડી છે એની અંદર છે ને આ પોઈન્ટ કવર કર્યો છે, આઈ થિંક ચોકા શુદ્ધિ. હા ચોકા શુદ્ધિ ની સીડી છે ને એમાં એમને કીધું છે કે કેવી રીતે પાણી ગળવું જોઈએ,
તો તમારે
ઓલરેડી એમને અમને લીધેલો જે વિષય છે ને એમને લીધેલો છે. નિયતિબેન
હા પણ તને ખબર હોય તો શું પ્રતિક ને મોકલી શકે ઓડિયો ફાઇલ તો અમને બતા.
હા ઓડિયો ફાઇલ હું મોકલી શકું, આઈ થિંક લાઈક 10-12 મને નથી યાદ, 6-8-10 પ્રવચન છે, મીન્સ બધું ચોકા શુદ્ધિ પર કે કેવી રીતે ખાવાનું બનાવવું જોઈએ, પાણી કેવી રીતે ગળવું જોઈએ એના પર છે, એ ફાઇલ હું મોકલી દઈશ.
હા બસ
કોઈને આમાં કઈ ક્વેરી હોય કે કોઈ ક્વેશ્ચન હોય
નહીં બસ. અને આપણી પાસે હવે 3 મિનિટ છે કાનજી, સો
ઓકે તો આપણે આટલું બસ જ્યાં સુધી વાંચ્યું ત્યાં સુધીનો કમ્પ્લીટ કરી દે.
ઓકે
તો અમારા મન જિસ પ્રકાર સ્નાન મંજન આદિ દ્વારા હમારે દેહ સાફ હો જાતી હૈ ઉસી પ્રકાર आत्मा और परमात्मा के चिंतन से हमारा मन आत्मा पवित्र होता है. सुगिरु कि जिस जन के अपने स्नान करिए अपने मंजन करिए एवी जे क्रियाओ छे बाह्य क्रियाओ छे एना थी अपनी देह शुद्ध थाय एवी रीते अपने आत्मा अने परमात्मा एक तो आत्मा अने एक परमात्मा हवे આમાં બી થોડું ડેપ્થમાં જવું તો અત્યારે ડેપ્થમાં જવાનું મારા હિસાબથી સમય નથી, પણ એકદમ તમને થોડું હિન્ટ કરી દઉં. આત્મા એટલે પોતે અને પરમાત્મા એટલે જે ભગવાન છે અને એમાં બંનેમાં સમાનતા એનું નામ આત્મા અને પરમાત્માનું ચિંતન. હવે આના થોડું ડેપ્થમાં આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું ઇનફેક્ટ જ્યારે હું ક્લાસ લઈશ ઓર ત્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ડેપ્થમાં જઈશું. તો ઉસી પ્રકાર આત્મા ઓર પરમાત્મા કે ચિંતન સે હમારા મન આત્મા પવિત્ર હોતા હૈ. હમે અંતર ઓર અંદર ઓર બહાર દોનો કી પવિત્રતા પર ધ્યાન દેના ચાહીએ હવે બંનેની પવિત્રતા પર ધ્યાન કેમ આપવું જોઈએ એનું કારણ મેં પહેલા પણ કીધું હતું, હમણાં વચ્ચે પણ કીધું હતું કે બહારી શુદ્ધતા હશે તો ધીરે ધીરે આંતરિક શુદ્ધતા પણ વધશે, પણ બહારી શુદ્ધતા નહીં હોય તો આંતરિક શુદ્ધતા વધવાનો કોઈ ચાન્સ નથી. એટલે બહારી શુદ્ધતા હોવી જરૂરી છે. હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય કે કઈ હોય ક્વેરી હોય,
કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય તો.
તમે બહુ સરસ સમજાવી
એક વસ્તુ તમને ક્લિયર કરું કે જૈન ધર્મ માં ક્યારે ભી આત્મા મતલબ પોતાની જાતને મતલબ આત્મા ક્યારે ભી શબ્દ લીધો હોય તો ઇન્ડિકેટ કરે છે સ્વયંને, અને એક શબ્દ ક્યાં પણ લીધો હોય તો બી એ ઇન્ડિકેટ કરે સ્વયંને. જેમ કે સમયસારમાં ઘણી જગ્યાએ ખાલી એક શબ્દનો પ્રયોગ કર્યો પણ ત્યાં એક શબ્દનો મતલબ થાય આત્મા અને આત્માનો મતલબ થાય હું પોતે. એ જ રીતના અહીં કે આત્મા ઓર પરમાત્મા, આત્મા એટલે હું પોતે અને પરમાત્મા એટલે ભગવાન. હવે ભગવાન કયા? અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન. અને એમનો એમનો વિચાર કેવી રીતના કરીશું, એમનો વિચાર શું કરીશું કે એમના 46 ગુણ છે, એમના 8 ગુણ, અરહંત ભગવાનના 46 ગુણ છે અને સિદ્ધ ભગવાનના 8 ગુણ છે. એ બધું તો વિચાર કરીશું પણ એમના 46 ગુણો બહુ ડીપલી કરી દીધી, મતલબ બહુ ડીપલી ચિંતન કરી દીધા. સિદ્ધ ભગવાનના 8 ગુણો છે એમનું ડીપલી ચિંતન કર્યું, પછી શું કરવાનું? ખાલી એ રટવાનું? ના. જૈન ધર્મની સૌથી સુંદર વાત એ છે કે જૈન ધર્મમાં આપણને આત્માથી પરમાત્મા કેવી રીતના બનવાનું છે એ બતાવ્યું છે. તો એના કારણે પરમાત્માને શું કામ જોવાના? કેમ કે આપણે બી પરમાત્મા બનવું છે એટલા માટે પરમાત્માને જોવાના. પરમાત્માને જોવાનો બીજો કોઈ ઉદ્દેશ નથી, પરમાત્માને દર્શન કરવાનો બીજો કોઈ ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ માત્ર એટલો કે મારે બી પૂર્ણ સુખી થવું છે, મારે બી સંપૂર્ણ સુખી, મારા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર મારા જે છે એને પણ એને મારે પણ પ્રગટ કરવા છે, મારે પણ પૂર્ણ સુખી થવું છે, મારે પણ તમારા જેમ સિદ્ધાલયમાં વિરાજમાન થવું છે. એના કારણે પરમાત્માનું આપણે ચિંતન કરીએ છીએ. મેં જો હું વહ હે ભગવાન, એવી રીતના ચિંતન કરવું, એનું નામ આત્મા અને પરમાત્માનું ચિંતન કરવું છે. આત્મા અને પરમાત્માનું ચિંતન કેવી રીતે આપણે કેવી રીતના ચિંતન કરીશું કે હું આત્મા છું અને પરમાત્મા કોણ? તો અરણ ભગવાન છે પરમાત્મા છે, સિદ્ધ ભગવાન છે પરમાત્મા છે, અને અરણ ભગવાનના 46 ગુણ છે, 10 જન્મના, 10 કેવલ જ્ઞાન, 14 કેવલ જ્ઞાનના, 10 જન્મના, 10 ગર્ભના, કેવલ જ્ઞાનના, 4 અનંત ચતુષ્ટય, 8 પ્રાતિહાર્ય, પછી સિદ્ધ ભગવાનના કેટલા ગુણ છે? તો સિદ્ધ ભગવાનના 8 ગુણ છે, 8 ગુણની પરિભાષા. એ રીતના નહીં, એ રીતના તો કરવાનું પણ એવું ને એવું જ સ્વરૂપ મારું છે એ વિચાર કરવાનું, એનું નામ આત્મા અને પરમાત્માનું ચિંતન છે.
બરાબર.
કેમ કે અને એવું ચિંતન કરવું કેમ જરૂરી છે? કેમ જો ઉપર એનો પ્રશ્ન એનો આ ક્વેશ્ચનનો આન્સર ઉપર આપેલો છે કે એવું ચિંતન કરવું એટલા માટે જરૂરી છે કે થોડી દેર આત્મા કે સ્વરૂપ કા વિચાર કર મન કો શુદ્ધ કરે. આત્માના સ્વરૂપનો વિચાર, આત્માના સ્વરૂપનો વિચાર કરીને મતલબ કયા આત્માના સ્વરૂપનો વિચાર? જે શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્માના સ્વરૂપનો વિચાર કરીને અને પછી શું કરે? મન કો શુદ્ધ કરે મતલબ આત્મા કો શુદ્ધ કરે. એ શુદ્ધ આત્માના વિચાર, શુદ્ધ આત્માનો વિચાર કરીને આત્માને શુદ્ધ બનાવે. પાછો ક્વેશ્ચન કન્ફ્યુઝન થઈ ગયું કે શું શુદ્ધ આત્માનો વિચાર કરીએ, શુદ્ધ આત્મા પહેલેથી શુદ્ધ છે તો પછી એને શુદ્ધ કેવી રીતના કરીશું? જે વસ્તુ શુદ્ધ છે એને કરીશું કે વેદના એનો આન્સર છે કે જે દ્રવ્ય દ્રષ્ટિમાં શુદ્ધ છે એને પર્યાય દ્રષ્ટિમાં શુદ્ધ કરવાનું છે. એટલે કીધું કે શુદ્ધ આત્માનો વિચાર કરીને, શુદ્ધ આત્માનું ચિંતન કરીને, શુદ્ધ આત્માનું મનન કરીને પર્યાય દ્રષ્ટિમાં શુદ્ધ આત્મા થાય એવું ચિંતન કરવાનું, એનું નામ આત્મા અને પરમાત્માનું ચિંતન.
બરાબર.
હું આ સેશન ના 3 ક્વેશ્ચન પૂછું છું ખાલી.
હાજી,
વધારે 3 ક્વેશ્ચન પૂછું છું. પહેલો ક્વેશ્ચન, અષ્ટાનિકા પર્વ ને સૌથી મોટો પર્વ કહેવામાં કેમ આવે છે?
કોણ આપશે જવાબ? અધ્યાપક શ્રી આપશે, સુરેશભાઈ આપશે. હા, કોઈ નહીં આપે, તમારે આપવો પડશે.
કારણ કે આપણા પરિણામો અગર એમાં મેક્સિમમ શુદ્ધ રહે છે એ 8 દિવસ દરમિયાન.
પર્ટીક્યુલર જે આન્સર, મતલબ જેની અપેક્ષા હતી એ આન્સર નથી હજુ બી, મતલબ પર્ટીક્યુલર જે શબ્દો હોવા જોઈએ, વર્ડિંગ હોવા જોઈએ એ નથી. આન્સર કોને આપ્યો?
અતુલભાઈ.
નંદીશ્વર
દીપ માં જઈને દેવ પૂજા કરે છે,
કારણ કે એટલે કોઈ પણ કાળમાં કોઈ પણ ક્ષેત્રમાં આ પર્વ ઉજવાય છે એવું નથી કે આપણે આ જ કાળમાં કરશું, એટલે એનું મહત્વ વધારે છે.
એ તો પછી દર્શન પર્વ પણ કોઈ પણ કાળમાં અને કોઈ પણ ક્ષેત્રમાં થાય છે, પણ પર્ટીક્યુલર અષ્ટાનિકા પર્વ ને જ કેમ
અષ્ટમીકા પર્વ માં, અષ્ટમીકા પર્વ માં એ સમયે તમે અગર શુભ ભાવ કરો તો એના પણ તીવ્ર પરિણામ બંધાય, અને અશુભ ભાવ કરો તો એના પણ તીવ્ર પરિણામ બંધાય. તો એ સમયમાં આપણે જાણતા હોઈએ તો આપણે વધુમાં વધુ આપણા શુદ્ધ ભાવ તરફની દ્રષ્ટિ રાખીએ તો આપણને એનું એનો લાભ મળે.
બરાબર. કોને આન્સર કોને આપ્યો?
મનીષાબેન છે, હમણાં જોઈન થયા છે. હા,
અષ્ટાનિકા પર્વ ના 8 દિવસો એવા પર્વ છે, એ 8 દિવસોમાં આપણે જે કોઈ પણ પરિણામ કરીએ એનું તીવ્ર બંધ બંધાય છે. આપણે પુણ્ય ના પરિણામ કરીએ તો બી એનું તીવ્ર બંધ બંધાય છે, આપણે પાપ ના પરિણામ કરીએ તો પણ એનું તીવ્ર બંધ બંધાય છે, અને એ જ સમયે આપણે વિતરાગતા ના પરિણામો કરીએ એનું બી સૌથી વધારે, યદિ કર્મ, યુ કેન સે કર્મ છૂટવાની જે પ્રક્રિયા છે એ આ 8 દિવસોમાં યદિ વિતરાગતા ના પરિણામ હોય તો સર્વોત્કૃષ્ટ વિતરાગતા ના પરિણામ આ 8 દિવસોમાં થાય, એના કારણે કે આ 8 દિવસોનું મહત્વ વધારે છે.
બરાબર. એટલે કાળના કાળની જેવી ઇફેક્ટ છે આપણા પરિણામો ઉપર, કે આ કાળમાં જેવું થઈ શકે 8 દિવસમાં, કે વધારે ના વધારે તીવ્રતા આવી શકે, રાઈટ?
હા બિલકુલ
બરાબર.
હવે બીજો ક્વેશ્ચન.
ફરીથી
નંદીશ્વર દ્વીપ કયો દ્વીપ છે? મતલબ કેટલા નંબરની સંખ્યાનો, મતલબ કયા નંબરનો દ્વીપ છે?
8મા નંબરનો.
કોણે આન્સર આપ્યો?
ઉષા.
હા સરસ. જે પણ આન્સર, એક વખત પોતાનું નામ બોલીને પછી આન્સર આપે. આન્સર એકદમ રાઈટ છે. નંદીશ્વર દ્વીપ છે, 8મા નંબરનો દ્વીપ છે. અને તમે નંદીશ્વર દ્વીપની જે પૂજન છે, એ નંદીશ્વર દ્વીપ પૂજનમાં તમે વાંચશો તો તમને નંદીશ્વર દ્વીપની આખી રચના એની જયમાલામાં છે, કે આખી નંદીશ્વર દ્વીપ આખો કેવો છે, કઈ કઈ જગ્યાએ શું શું છે, અને એ કેટલા કેટલી કેટલી માત્રામાં છે. જેમ કે એક પર્વત છે, એક પર્વતની આસપાસ ચાર બીજા પર્વત છે, એ ચાર પર્વતની ખૂણામાં, મતલબ બે ખૂણામાં બે બીજા પર્વત છે, એ રીતના. અને એ પર્વતો કયા કયા કલરના છે, એ બધી જ જાણકારી તમને એ નંદીશ્વર પૂજનમાં મળશે. તો તમે જ્યારે બી નંદીશ્વર પૂજન કરો ત્યારે એકદમ ધ્યાનથી સચેત રહીને પૂજન કરજો. એટલી મજા આવશે, એટલું શાનદાર વર્ણન કર્યું છે એમાં, બહુ જ શાનદાર. તમને એવું લાગશે કે તમે વાસ્તવમાં નંદીશ્વર દ્વીપમાં જઈને પૂજન કરો છો. એટલે જે પૂજન ક્યારે બી કરો તો તમે એટલા ભાવથી કરજો. ઇનફેક્ટ કોઈ બી પૂજન કરો તો એટલા ભાવથી કરજો. એ પૂજનમાં ક્યારેક ક્યારેક મને ક્યારેક પૂજન કરતો હોઉં તો પૂજનમાં એવું રસ લાગી જાય ને કે હું એક લાઇન પર કમસેકમ 5 મિનિટ વિચાર કરું કે આ લાઇનના કેટલા કેટલા અર્થ થઈ શકે છે. કેટલી મતલબ એની જેટલી ડેપ્થમાં જશો ને, જેટલા ગહેરાઈમાં જશો, એટલી તમને પૂજન કરવાની એના જે ભાવો છે એ સમજવાની બહુ જ મજા આવશે. તો તમે જ્યારે પણ કોઈ બી પૂજન કરો તો બહુ ભાવથી ભાવપૂર્વક કરજો. અને હવે લાસ્ટ ક્વેશ્ચન. આત્મા અશુદ્ધ કેવી રીતે થશે, અશુદ્ધ કેવી રીતે થાય છે, અને શુદ્ધ કેવી રીતના થશે?
રાગ દ્વેષ મોહ આદિ વિકારોથી અશુદ્ધ થાય છે. ચિંતવનથી શુદ્ધ થાય છે કે હું શુદ્ધ છું, એક છું.
પહેલા ચિંતવનથી,
પહેલા મોહ રાગ દ્વેષના ચિંતવનથી આત્મા આપણું મન એનાથી અશુદ્ધ થાય છે. અને પોતાના સ્વરૂપનું ચિંતવન કરવાથી કે હું એક શુદ્ધ છું, એના ચિંતવનથી પછી શુદ્ધ થવાય છે. શુદ્ધ તો છે જ, પછી ધ્યાયમાં પણ આપણે શુદ્ધ થઈ જઈશું.
બરાબર, બિલકુલ સહી. હું આન્સર રિપીટ કરું છું. રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો છે, રાગ દ્વેષ આદિ જે વિકારી પર્યાયો છે, એનાથી આપણો આત્મા અશુદ્ધ થાય છે. અને આ પોતાના આત્મા, પરમાત્મા અને હું પણ એક પરમાત્મા છું એવા ચિંતનથી આપણી આત્મા શુદ્ધ થાય છે. બધાને બધી જ ખબર પડી? જેટલું મેં સમજાવ્યું એટલું ખબર પડી? અને કોઈને બી હજુ કઈ બી ક્વેરી હોય તો હમણાં પૂછો, હમણાં ક્વેરી ના થાય પછી ક્યારેક હું વાંચતા હોઉં, અને ક્યારેક ક્યારેક બી ઇવન આ નહીં ને બીજું કંઈ વાંચતા હો અને એમાં ક્વેરી થાય તો એ બી તમે પૂછી શકો છો.
અત્યારે તો કોઈને લાગતી નથી. મને પ્લીઝ ઈમેલ કરી દેજો, મારે હું કરણજીને એ તમને મોકલાવી દઈશ કંઈ બી કોઈ ક્વેશ્ચન્સ હોય તો. અને અત્યારે આપણો સમય થઈ ગયો છે તો આપણે આપને બધાને જે ફોરવર્ડ કરેલી છે બુક એમાંથી જીવવાની સ્તુતિ લઈ લઈએ. કરણજી તમે હવે લાવ કરો તો.
હા શ્યોર.
ઓકે ઓકે તો બધા પાસે છે રાઈટ? આપણે અમિશા વી કેન સ્ટાર્ટ મિત બધા
પહેલા આજ જે જીવવાની સ્થિતિ છે એને હું થોડુંક અલગ તરીકેથી કહું છું, તો તમે બધા એને રિપીટ કરશો તો થોડુંક વધારે મજા આવશે.
ઓ તેરા નમન કરે હમ મિલકે, ઓ તેરા નમન કરે હમ મિલકે જીનવાણી માં, જીનવાણી માં, જીનવાણી માં, જીનવાણી માં. ઓ મિથ્યા તમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો, આપા પર ભાસ વેકો ભાનુ શિવ ખાની હૈ. મિથ્યા તમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો, આપા પર ભાસ વેકો ભાનુ શિવ ખાની હૈ. છહો દ્રવ જાન વેકો બંધ વિધિ માન વેકો, પર પિછાન વેકો પરમ પ્રમાણી હૈ.
બહુ સરસ. અનુ
બતાઓ તેરા બંધન કરે હમ મિલકે, ઓ તેરા વંદન કરે હમ મિલકે જીનવાણી માં, જીનવાણી માં, જીનવાણી માં,
જીનવાણી માં.
અનુભવ બતાવે મે કો જીવ કે જતાય મે કો, આહન સતાય મે કો
આની હૈ,
પુરાની હૈ અનુભવ બતાવે મે કો.
હું તમારે લોકોને રિપીટ કરવા માટે કહું છું, એટલા માટે કે તમને પણ આ લય આવડી જાય અને તમને પણ આ વસ્તુ ગાવામાં એટલી જ મજા આવે જેટલી મને અત્યારે આવે છે. એનું ડેપ્થ જે છે ને એ પકડાઈ રહેશે, એના કારણે હું તમને રિપીટ માંગું, રિપીટ કરવાનું કહું છું. તો તમે હવે રિપીટ કરો.
હા જી. અનુભવ બતાવે કો જીવ કે જતાય વે કો, કાહુ ન સતાય વે કો ભવ્ય ઉરાની હૈ.
જહા તહા તાર રે કો પર કે ઉતાર વે કો, સુખે વિસ્તાર વે કો યહી જીન વાણી હૈ. જહા તહા
તાર વે કો પર કે ઉતાર વે કો, સુખે વિસ્તાર વે કો યહી જીન વાણી હૈ.
ઓ તેરા દર્શન કરે હમ મિલકે, ઓ તેરા દર્શન કરે હમ મિલકે જીનવાણી માં, જીનવાણી માં, જીનવાણી માં, જીનવાણી માં, એ જીનવાણી માં. करती तो भी जपो दिन रे जो तेरी शरण रहे जो पावे सुख से जावाही के ज्ञान से तुझे लो कालो तो वाणी वचक न चलो द्वार सांग जिनवाणी माता की
जय हो जय हो। नमो नमोकार मंत्र करने लगी।